તારીખ 9/9/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 105 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સવન પ્રવચન નંબર 60.
વિદ્વાનો એ ગુરુ આમ સમાજ મહાત્મા ગાંધી પ્રિય છે, મહાત્મા ગાંધી
ભાષામાં
નહીં, બિલકુલ નહીં.
સિદ્ધાંત જ્ઞાન અભ્યાસ કરવા વાળા ને તો બહુ જ
તમે પોતાને સત્ય અસત્ય નો નિર્ણય કરી દો, પણ હું સાચો ને તમે ખોટા એ પ્રકારમાં પ્રવેશ ન કરો, એ હદમાં પ્રવેશ નહીં કરવો. ત્યાં એક લક્ષ્મણ રેખા લાગે છે, આપણે અહીંથી આગળ નથી જવાનું, અહીંની અંદર ઉલ્લંઘન થઈ ગયું. લક્ષો પછી ક્યાં ગયું આગ્રહ છે ને એ દુર્ગુણ છે, કપાય અને દ્રઢતા છે એ સદગુણ. ઉદારતા ગુણ છે પણ ઉદારપણ નો ગુણ છે. બધે એટલા માટે જે લોકો આ વાત નથી સમજતા, એ ગુણ ને દોષ માં થાય જે ઉલટા સુતા છે, ગુણ અવગુણ માં જાય છે, ઉલટા સુતા છે એને સમજે પૂરો અધિકાર છે. બીજાને માટે એવો આગ્રહ રાખવાનો એ દ્રષ્ટામાં નથી થતો, આગ્રહમાં જાય છે એનો અધિકાર બીજી બને નથી. હું હાચો છું તમે ખોટા છો એટલે સુધી થઈ ગઈ કે આગ્રહ છે. આગ્રહ ની અંદર જુદો પ્રકાર ઉભો થાય છે, દ્રષ્ટા ની અંદર પ્રકાર જુદો. આત્માને આધારે દ્રષ્ટા કરી તો દૂર થાય છે, ના આધારે મારી ભૂમિકા છે એનું ધ્યાન ના હોય. ત્યાં મારે અવકાશ રાખવો જોઈએ કે સત્ય માટે હું મારી વાત પકડ મૂકી રાખવાનું. સત્ય મળ્યું અને મારું અસત્ય લાગ્યું એટલે એ સેકન્ડ સ્વીકાર કરી દેવાનો.
અભિમાન માંથી આવે, દ્રઢતા એ અભિમાન માંથી આવે,
આગ્રહ છે વ્યક્ત થાય છે અને સ્વચ્છંદ રીતે વ્યક્ત થાય છે. બે પ્રકારે દર્શન મોહ નો દોષ વ્યક્ત થાય છે. વિકલ્પ નો જે દોષ છે તે અસ્થિરતા છે. માર્ગ જેને સાધવો એને બે પ્રકારના દોષ પાડવા જોઈએ. આ મારા મચ્છર માટે વળગી રહેવું અથવા મારું દર્શન છે માટે ગમે તેમ મારે તેને સાબિત કરવું અને જે સ્વભાવ છે તેના લક્ષ્ય ન રહેવું જયારે મત નો આગ્રહ થઈ જાય છે ત્યારે એ જ સાચું છે એ રાખીને બધું એ દલીલ કરે વિચારે બધું આ એક પ્રકાર બતાવે છે. આ મારું સાચું છે એને વળગીને પછી પછી વાત કરશે અને એને સાબિત કરવા માટે ગુરુ છે. હું સાચો નથી, તમારું ખોટું ઠરાવવું છે, મારું ખરે પણ સત્ય મારું નથી ને સત્ય તમારું નથી. સત્ય સત્ય એની સમજ જ કરવાની મુખ્ય
સત્ય મારું નથી એટલે સત્ય મારું નથી એટલે
સત્ય એટલે મારું તારું કરીને જે રાજ્ય સત્ય તો સત્ય છે એની વચ્ચે રાખેલું ખેંચા ખેંચી એટલી જ વાત એથી વધારે નહીં. પણ પક્ષ એવો નહીં કે એને સાચું ઠરાવવા માટે
સત્ય સાચું હોય તો સાચું ઠરાવવા માટેનો દોષ આવે સાચા છે પણ એને આચરણ બધા ખોટા છે.
મૂળ જે તત્વ છે મૂળ તત્વ પણ મૂળ તત્વ ની ખબર નથી અને મત નો આગળ થાય છે મૂળ સુધી પહોંચી જવું પહેલું કામ એ છે કે સત્યને સત્ય જાણીને એના મૂળ સુધી પછી એનો અધિકાર આવશે. એ પહેલા તો એ પહેલા પોતાને ભૂલ ન થઈ જાય એટલા માટે એ વિષયની અંદર મતદર્શન ના આગ્રહની અંદર મર્યાદામાં
પોતાનો હિત કરવા તરફ પ્રયત્ન કરવો, પોતાના હિત તરફ નો પ્રયત્ન કરવો, બીજી વાત માં જાણી જોઈએ
પોતાના હિતની મુખ્યતા એ
મર્યાદા
બાદ પછી તો અમે એ તો એક જનરલ વ્યાખ્યા છે, મર્યાદાનો પ્રશ્ન એટલે એ તો એ વિશે પ્રસંગોચિત
પ્રસંગો તરવાડ નીકળે છે.
હિત માટે વિચારવું જોઈએ, બહુ સ્વાભાવિક બંને નું ફળ તો સ્વરૂપમાં સમાય જાય એના માટે તો કોઈ વાત ભાવ પરિણામ કરવો ઉચિત છે એ વાત છે જ, એ વાત વચ્ચે લાવવાનો પ્રશ્ન છે. હવે પાછળ મુનિરાજ હતા મારા કૃષ્ણ હતા એને સ્વરૂપમાં સમાવાના પાસે મુનિ છે તો એ ઉત્સર્ગ મુનિ દૂર ન કરે, સમ્યક દ્રષ્ટિ દૂર કરે. ત્યાં ભૂમિકાની વાત જુદી છે, પણ સમય દ્રષ્ટિ પોતાને પ્રતિકૂળતા દૂર કરે છે માટે મને ને પ્રતિકૂળતા દૂર કરે છે એમ કહે. પોતાને સરસ લાગે તો પાણી પીએ છે, પ્રયત્ન છે મારો મત છે માટે મારે વળગી રહેવું, કેમ કે મારો મત છે એમ મારા મારા સંકુચિત દ્રષ્ટિ મારે એને વળગી રહેવું, પછી એને સાચે ખોટે ગમે એવી દરેક કરીને એને
વળગી રહેવું.
અને મારું દર્શન છે માટે ગમે તેમ કરીને મારે સાબિત
કરવું,
અને જે સ્વભાવ છે તેના લક્ષે સત્યના સ્વરૂપ થી નક્કી કરે. મારું તારું કરીને નક્કી ન કરે એમ કે એમાં મંડળ ખંડન થઈ જશે. મત અને સંપ્રદાયની અંદર મંડળ ખંડન મારા તારા મારો સંપ્રદાય સત્ય ને સત્યના સ્વરૂપે સ્વભાવ સત્ય અસત્ય પણ આનો સ્વભાવ છે. અને તે આગ્રહ ને શુભ શુભ રાગાજી છોડીને આ જે માર્ગ કયો છે તેને જે સાધશે તેના અલ્પ જન્મ હોય એ જ્ઞાની નો માર્ગ છે. એ જ માર્ગ છે કૃષ્ણ છે વિતરાગનો. વિતરાગ ભાવે જે વિતરાગના માર્ગ ને આરાધ છે તે અવશ્ય જન્મ મરણ થી છૂટી છે. જે માયનું તેની પકડ કરી દે એ પક્ષપાત નો આગ્રહ છે. એની પકડ થાય છે એ આગ્રહ. મક્કમતા જુદી વસ્તુ છે અને આગ્રહ
જુદી વસ્તુ છે.
દુર્ગુણ પકડે દુર્ગુણ ને
સારા સર નો વિચાર કરીને મક્કમ રહે છે. અને બધો સારા સર નો વિચાર કર્યા વગર આગ્રહ કર્યો
તો નિમિત્તવાદીઓ નિમિત્ત નો પક્ષ કરે છે. હવે રાગ તો પરનિમિત્ત ના આશ્રય એને લક્ષ્ય થાય છે. પછી નિમિત્ત નો પક્ષ કરવા વાળા એ સારા સર નો શું વિચાર કર્યો? તો પણ તે સાચા દેવગુરુ શાસ્ત્ર ને સત્પુરુષ ના વિનયમાં નિમિત્તમાં પણ અપક્ષ થઈ જશે એવો આગ્રહ નથી. આગ્રહ નથી એનો પુરાવો આવી ગઈ છે કે જેને ઉપાદાન નો પક્ષ છે એ પણ જે સાચા દેવગુરુ શાસ્ત્ર ને નિમિત્ત છે એનો વિનય કરવામાં એને નિમિત્તાધીન પણ નથી લાગતો. કેમ કે પક્ષા પક્ષે નથી એને ફેરતો હજુ પક્ષ થઈ ગયો હોય તો પ્રસંગ થી નિષેધ કરશો. પ્રસંગ પૂર્વક નિષેધ કરશો. નહીં નહીં મારા તો મારા મંદિર મંદિર નું કામ નથી, પ્રતિમા નું કામ નથી. આપણે તો આત્મા માં ગઈ જાવ, આત્મા નું આરાધન કરીને આત્મા માં લીન થઈ જાવ.
સ્થૂળ બુદ્ધિ ના વાંધા છે. સ્થૂળ બુદ્ધિ ના વાંધા છે.
હા સ્થૂળ બુદ્ધિ ખાસ તો શું છે? એક લાઈન પકડી ગઈ કે મારે પરિપૂર્ણ નિર્દોષ હોવું છે. જે કઈ કરવું છે એ પૂર્ણ નિર્દોષતાના લક્ષ્ય કરવું છે. અને એ પૂર્ણ નિર્દોષતાના લક્ષ્ય જેને કરું શાસ્ત્રની ભાવના તીવ્ર ઉત્પન્ન થઈ છે. અને બધા ન્યાયો લક્ષ્ય અને ભાવનાને અનુકૂળ છે કે પ્રતિકૂળ છે એનું જજમેન્ટ આવશે. અને એ વખતે સાચું જજમેન્ટ નહીં આવે. આ નીતિ છે, આ પોલિસી જેને રાખી છે સ્વીકારી લીધી છે એ ક્યાંય ભૂલ થઈ છે અને નહીં તો ક્યાં ભૂલ થશે એને પોતા છે ક્યાંય લઈ જાય. મારી ભાવના ને મારા લક્ષ્મ થી વિરુદ્ધ ન જવાય. એટલે વાત કોઈ ચોક્કસ રીતે વ્યવસ્થિત છે, એકદમ સિસ્ટમેટિક છે. એ પદ્ધતિ નું ઉલ્લંઘન કરે નહીં જોઈએ. એ પદ્ધતિ ને અનુસરે સલામત સંસ્થા સારું થઈ જાય.
તો વાંદર વેડા છે, નકલ કરવી તો વાંદર વેડા છે.
જે માયનું તેને પકડ કરવી એ પક્ષપાતનો આગ્રહ છે. એવા આગ્રહ તથા વિકલ્પની અસ્થિરતા રૂપ રાગાદીને છોડવા માટે અહીં વિદ્રાગનો નિર્દોષ યાદવાદ માર્ગ થયો છે. તેથી જે તેને સાધશે તેનો ધર્મ કલ્પ જાણવા આ આત્મશુદ્ધિ શાસ્ત્રમાં કોઈ મહાન યોગ પરથી જગતના ભાગ્ય માટે ઊંડું તત્વ દર્શન ગોઠવાય છે. આ મૃત દર્શન ના આગ્રહ ના વિગત ની ગાથા ઉપર નું પ્રવચન ચાલે છે. ગુરુદેવ ના આ પ્રવચન કરનાર ગુરુદેવ ના અન્ય એટલો પણ વિચાર નથી ગયો કે જેને પોતાના સૂક્ષ્મ થી સૂક્ષ્મ સ્વભાવને અંતરમાં શોધીને અવલંબી લીધો. એવું લોકો તો મહા વિવેક જેને પ્રગટ થયો એને શું થાય,
બરોબર?
એને શું ભૂલ
થાય નહીં,
થાય નહીં જોઈએ એટલો વિચારે. મહાન યોગ બળના ભાગ્ય માટે ઊંડું તત્વ
આ યોગ બળ તો ખરો માટે વાપરે.
હા, એને મહાન યોગ બળ એમના માટે વાપરે. કોઈ મહાન યોગ બળ છે એટલે એમને મહિમા કહેવાય કે આવો જે વચન યોગ છે એમના આત્માને એના આત્મામાં બે વાત છે. આત્મજ્ઞાન છે, આત્મિક વૈભવ, આત્માની રિદ્ધિ સિદ્ધિ ભરી છે, એને પ્રગટ કરી છે આત્મજ્ઞાન. અને એ પૂર્વક એનું બેકિંગ છે, બેકગ્રાઉન્ડ છે જે વિકલ્પને વાણીનો યોગ થઈ ગયો, અગમ થઈ ગયો અને આ રાજરચના થઈ ગઈ. ગુરુદેવે કોઈ સંપને વાત કરી હોય તો એ સ્વપ્ન ગુરુદેવ બોલ્યા પણ એનું ઉદાહરણ કે આ કીધું ઓલું કીધું કે પૂજા પોતે પોતાની વાત ને કાપી હોય જગન મધ્યમ પુરુષાર્થ પરિણામ મળે શુદ્ધ આત્મ સ્વરૂપ ની આરાધના કરતા કરતા અલ્પ ભવ થશે. માટે જે ઉત્કૃષ્ટ પણ આરાધે તેને તો તે ભવે મોક્ષ
છે.
માણસ ગરીબ હોય અને ખજાનો ભરમાંથી નીકળે તો હાથ માળની હવેલીનો સ્નાન બનાવે તો કહેતા દિવસ નીકળી જાય. આગળ ઉપર સ્નાન થી કરતા આમાં ફેરફાર કરો, આમાં ફેરફાર કરો, આમ ફેરફાર કરો. અને ઘણા તો મહિનાઓ લાગે છે. પૈસા છે ને કેમ નથી બની રહ્યું, પૈસા છે ને કેમ મકાન નથી બની રહ્યું, ભાઈ એને જે ટાઈમ લાગે એવું લાગે એ કૃષ્ણ અસ્થાન છે. વાસ્તવિક કારણ આપીને તેનું ફળ ચકારી બતાવ્યું છે. કયો માર્ગ આ સાધશે જન્મ કે નાશ, અત્યાર સુધી વાસ્તવિક કારણ આપીને એટલે કે ખરેખર મોક્ષ માર્ગમાં આવે તો એના જન્મ મરણ નાશ થાય ને એ ફળ બતાવ્યું છે. એ શબ્દ બહુવચનમાં વાપર્યો છે, એનો ભાવ એ છે કે આત્મજ્ઞાન થયા પછી વધુ કાળ સંસારમાં રહેવું થાય નહીં, પણ કદાચ ઉત્કૃષ્ટ પવિત્ર પરિણામને સ્થિરતાનો પુરુષાર્થ ન કરી શકે તથા પૂર્વની ભૂલના સંસ્કારના વળાંકના કારણે કોઈ સંદર્ભવ કરવા પડે, વધુમાં વધુ ઉત્કૃષ્ટ સંદર્ભ ન વપે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સંદર્ભ હવે એની મુક્તિ થાય. પંદર ની કઈ ગણતરી નથી, હું તો આપણે પંદર ની કોઈ પણ જો પુરુષાર્થ વડે સ્વરૂપ સ્થિતિ અથવા પૂર્ણતાના લક્ષ્ય આરાધવામાં આવે, પૂર્ણતાના લક્ષ્ય આરાધવામાં આવે તો આ કાળે પણ એકાદ હવે મોક્ષે ચોક્કસ જાય એવો આત્મસિદ્ધિમાં ભણકાર છે. આખું મહાકાવ્ય લખ્યું છે એનું ટાઈટલ શું આપ્યું, નામ શું કહ્યું, આત્મસિદ્ધિ, આત્માની સિદ્ધિ થઈ જાય, સિદ્ધ થઈ જાય, એવી સિદ્ધિ થઈ જાય એવું તો નામ એમને વધુ છે. છે પદ 104 ગાથા સુધીમાં કહ્યા, તેના બધા પ્રકારે સમજીને માર્ગ કયો માર્ગ આ ગ્રહીને, જે માર્ગ કયો તે ગ્રહીને એટલે વ્યવસ્થિત રીતે એને ગ્રહણ કરીને ઉભાંગે નહીં, મત દર્શન અને અસ્થિરતારૂપ રાગને વિકલ્પ છોડીને સાચી પ્રતિમાં જે મૂંઝવણ ન થવા દે તે યથાર્થ આત્માર્થ સાથે થશે. સાચી પ્રતિમાં જે મૂંઝવણ ન થવા દે તે યથાર્થ આત્માર્થ સાથે સાધશે અને તેના અંત જાણવા, યથાર્થ આત્માર્થ સાથે સાધનાર અને દાદા ભાવ હોય ને. એ સાચું હશે કે આ જે હોય તે ખરું, જ્ઞાની જાણે આપણને કઈ ખબર પડે નહીં એવી લથડ પથડ ની વાત અહીંયા
નથી.
નિર્ણય તો સંતુષ્ટ કરવાની વાત છે, નિર્ણય ન કરવાની અનિર્ણયમાં રહેવું એ વાત પણ નથી, બંધન ખંડમાં પડવું એ વાત પણ
નથી.
નિર્દોષ સર્વોત્કૃષ્ટ આત્મધર્મને લૌકિક ધર્મની સાથે સમન્વય કરે, તેને વિતરાગની આજ્ઞા માને અને મોટા વાળે ચાલે બીજાની સાથે સમન્વય થઈ શકે એથી પર સાધનથી મોક્ષ માર્ગ માને તે પરમાર્થ માર્ગમાં ચાલે નહીં. પર સાધન નથી, ભલે મને થાય તો એને દિગંબર દીક્ષા જ હોય પણ દિગંબર પણ એ સાધન નથી, આખો સમયસર લખીને છેલ્લે એ ગાથા રાખે કે દેહનું લિંગ તે સાધન
નથી,
તે દિગંબર મુનિ છે. છતાં એ ગાથા છેડે છેડે પણ મૂકી શું કરવા, ધ્યાન થાય કે એ સાધન નથી, આ ભક્તિની દીક્ષા લઈએ એ પણ એ સાધન નથી, એ આવી જાય છે. જયારે આત્મામાં એની ભૂમિ દશા યોગ્ય નિર્દોષતા ત્રણ કષાયના અભાવને પ્રગટે ત્યારે વસ્તુશાસ્ત્રાદીનો સ્વકષાય પરિણામ ન હોય એમ દર્શાવે છે, પણ એ લિંગ મોક્ષનું કારણ નથી. એની વાત લીધી છે લિંગ મોક્ષનું કારણ નથી, એવી ગાથા લખવાની શું જરૂર પડે? ડુંગર છે ને એટલે બીજું કોણ
લક્ષ જ નથી, બીજું લક્ષ
એટલે એને સાધન માની બહુ ઉગડી વાત. પર સાધન થી મોક્ષ માર્ગ માને તે પરમાર્થ માર્ગમાં ચાલે ને, માટે મત દર્શન ના મિથ્યા આવરણ છોડીને જે રસરે કહ્યું તે માર્ગ ને સાધશે તેના ભગવંત જાણવા. જે પંદર વર્ષ કયા છે તે વિતરાગ દશા આરાધક ચારિત્ર થી કયા છે, તે વિતરાગ દશા આરાધક ચારિત્ર થી કયા છે? સ્વરૂપાચરણ એટલે
આરાધના,
આરાધના તેવી એવી સ્થિરતા ન થઈ હોય અને મધ્યમ પરિણામ સ્વરૂપ ની આરાધના થઈ જેને પ્રયત્ન મધ્યમ થયો તેને પૂર્ણ સ્થિરતાના ગુણ ની ભાવનાથી અખંડ આરાધના પંદર ભાવ સુધી રહે અને તે પૂર્ણતાને શરત એ છે કે સમ્યક દર્શન રમી ન
જાય.
દર્શન રમી જાય તો અર્ધ ઉદ્ધર પરાવર્તન એનો
ઉત્તર
અને જગન એમાં તો અંતર્મુખમાં પાછો સમ્યક દર્શન માં આવી શકે છે. સુપ્રિમ અંતર્મુખમાં પાછો પતાવી જાય, નિષ્ફળમાં આવે અંતર્મુખમાં પાછો સમ્યકમાં
આવી જાય.
દેવ મનુષ્ય માં એટલે સ્ત્રીલિંગ કે મકુસરલિંગ માં આવે, પુરલિંગ માં જાય. એકતાલીસ જે બંધનો વિચ્છેદ છે એ સમજી
કરે તે પુરુષના સ્ત્રી પુરુષ એટલે પુરુષ લિંગ જ આવે,
દેવત થાય દેવી ન થાય, દેવી ન મનુષ્ય થાય મનુષ્ય ની ન થાય.
તો પછી આ બોલ વિચારે ઉતરા ઉપરી રહે છે
સમય દ્રષ્ટિ, સમય દ્રષ્ટિ તો મનુષ્ય માંથી દેવત થાય, એ પસંદ કરે એટલે મનુષ્ય થાય, મનુષ્ય પૂરું કરે એટલે દેવત થાય, કા મોક્ષ જાય મનુષ્ય કા દેવ થાય. સાહિત મિત્રો બહુ થઈ વધારે ઓછામાં ઓછો તે જ ભરો જાય.
ભગવાન જય મિત્રા.